તારીખ 10/1/1999 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 459 અને 461 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 807.
વિષય ચાલી ગયો ઉપરના પેરેગ્રાફમાં કે અનંતાનું બંધી કશાય છે જીવના તીવ્ર રસવાળા પરિણામ છે. એટલે એવા પરિણામને મટાડવા અર્થે નિરસપણું કેળવવું ઘટે છે અને એ નિરસપણું અનુકૂળ સંયોગોમાં પણ આવવું જોઈએ તો એ નિરસપણો યથાર્થ છે. પ્રતિકૂળ સંયોગોમાં તો કોઈને રસ ન હોય પણ અનુકૂળ સંયોગોમાં નિરસપણું આવે, અણગમવાપણું આવે તો એ આત્મકલ્યાણના માર્ગે જવાવાળો જીવ છે એમ નિશ્ચય કરી શકાય. એ નિરસપણાના વિષયમાં થોડી વધારે વાત કરે છે કે તેવું નિરસપણું જીવને પરમાર્થ જ્ઞાને અથવા પરમાર્થ જ્ઞાની પુરુષના નિશ્ચય થવું સંભવ છે. કાં તો જીવને આત્મકલ્યાણનું જ્ઞાન હોય અથવા આત્માનું જ્ઞાન હોય તો એને નિરસપણ હોય જ, અને કાં કોઈ આત્મજ્ઞાની પુરુષનો નિશ્ચય થયો હોય, ઓળખાણ થઈ હોય તો પણ એને નિરસપણ આવે. શું કીધું? અમને તો કોઈ જ્ઞાની પ્રત્યે ભક્તિ છે તો કોઈ ઊભો રહે અને તારા ઉદયમાં નિરસપણું કેટલું આવ્યું કે અને જ્ઞાનીની ભક્તિ છે તો સંસાર ભક્તિ ઘટી તો આ ભક્તિ બરાબર છે, નહીં તો આ ભક્તિ નથી. ભક્તિનો દેખાવ ભલે હોય, જ્ઞાનીનો નિશ્ચય થઈ જ્ઞાની પ્રત્યે પરિણામ ખેંચાય. જે પરિણામ જ્ઞાની પ્રત્યે ખેંચાય છે એ બીજે ખેંચાતા બંધ થાય છે, કેમ કે બે બાજુ ક્યાંથી ખેંચાય? પૂર્વમાં ચાલે ને પશ્ચિમમાં ચાલે, એ કરે બે ડગલા કેવી રીતે ભરે? પૂર્વમાં ડગલું ભરે પશ્ચિમથી દૂર જાય ને પશ્ચિમમાં ડગલું ભરે પૂર્વથી દૂર જાય. જેટલી તમે સંસાર ભક્તિ કરો, જેટલી તમે કુટુંબ પરિવારની ભક્તિ કરો, જેટલી સંયોગની ભક્તિ કરો, ભક્તિ એટલે આસક્તિ મમતા, એટલા તમે પરમાર્થ માર્ગથી અને પરમાર્થ જ્ઞાની પુરુષથી દૂર જાઓ છો. પરમાર્થ જ્ઞાનથી દૂર જાઓ છો અને પરમાર્થ જ્ઞાનીથી પણ દૂર જાઓ છો. એટલે આવું નિરસપણું કાં તો આત્મજ્ઞાને કરીને હોય ને ત્યાં આત્મજ્ઞાની પુરુષના નિશ્ચય હોય છે. બીજા પ્રકારે થવું સંભવતું નથી, આમ યથાર્થ આવી રીતા બીજા પ્રકારે એ થવું સંભવતું નથી. પરમાર્થ જ્ઞાને અપરમાર્થરૂપ એવો આ સંસાર જાણે પછી તે પ્રત્યે તીવ્ર એવો ક્રોધ માન માય તો લોભ કોણ કરે કે ક્યાંથી કરે, ક્યાંથી થાય એને? કેમ કે પછી તો એને એની કિંમત વહી ગઈ. જ્યાં આત્મકલ્યાણ સંબંધીની સમજણ આવી તો ઓલું બધું અપરમાર્થરૂપ આત્માને નુકસાન કરનારું દેખાણું કે જેટલા મારા પરિણામ સંસાર પ્રત્યે ખેંચાય છે એટલું આ મારા આત્માને ચોખ્ખું નુકસાન છે. જીવનો સ્વભાવ એવો છે કે નુકસાનમાં ઊભો ન રહે, નુકસાનને સંમત ન કરે, નુકસાનને સહન ન કરે. એ જીવનો સ્વભાવ છે. પણ નુકસાન દેખાય તો ક્રોધમાન માયા લોભ તો સંસારના કારણે થાય છે, સંસારિક પદાર્થોને કારણે થાય છે. એ જ નુકસાનનું કારણ લાગ્યું તો પછી તીવ્રતા આવશે ક્યાંથી? એમાં અમે તીવ્રતા નહીં રહી. જે વસ્તુનું મહાત્મા દ્રષ્ટિમાંથી ગયું, કિંમત ગઈ, તે વસ્તુને અર્થે અત્યંત ક્લેશ થતો નથી. અત્યંત ક્લેશ ક્યારે થાય? કે એની કિંમત બહુ હોય ત્યારે થાય. કિંમત ગઈ એટલે કે એનો કે સંબંધીનો ક્લેશ પણ ગયો. આ પોતા નહીં થવાનું. એમાં શું છે? જીવને ક્લેશ ક્યારે થાય? કે એની કિંમત વધી જાય છે ત્યારે. સંસારની અનુકૂળતાઓ તો પૂર્વકર્મ એવા પ્રારબ્ધને લઈને હોય છે, પણ એમાં જીવને રસ ચડે છે. આ એક મોટું નુકસાન છે. ન રસ ચડે તો પણ એ સંયોગો જે ઊભા થવાના તે જ થવાના. ન રસ લીએ તો, રસ લીએ તો પણ જે થવાના તે જ થવાના. રસ લીએ એટલે સીધો અધોગતિનો નવો પ્રારબ્ધ બાંધી લઈએ છે. ક્યારે રસ લઈએ છે? કે એને આત્મકલ્યાણના વિષયમાં રસ નથી ત્યારે. કેમ કે આ અકલ્યાણ છે, તરત એને ભાષે ને એનું નુકસાન દેખાય એટલે રસ ન આવે. નુકસાન દેખાય તો રસ ન આવે. નુકસાન નથી દેખાતું એટલે રસ આવે. સમજવા બેસે ત્યારે બરાબર લાગે, ન્યાયથી બરાબર છે. આ નુકસાન પરિણામ થાય ત્યારે પછી ન પકડે. એવું ગરબડ ચાલે. જે વસ્તુનું મહાત્મ દ્રષ્ટિમાંથી ગયું તે વસ્તુને અર્થે અત્યંત ક્લેશ થતો નથી. સંસારને વિશે ભ્રાંતિપણે જાણેલું સુખ તે પરમાર્થ જ્ઞાને ભ્રાંતિ જ ભાસે છે. શું કહે છે? સંસારને વિશે જાણેલું સુખ ભ્રાંતિ હોય ત્યારે સાચું સુખ દેખાય છે, અને જ્ઞાન થાય ત્યારે એ ભ્રાંતિ છે એમ દેખાય છે. બસ એ સાચું દેખાય છે એ ભ્રાંતિ છે. જ્ઞાનીની દ્રષ્ટિએ તે ભ્રાંતિ છે. પોતાને એવું જ્ઞાન થાય ત્યારે એ ભ્રાંતિ લાગે, નહીતર સાચું લાગે. અને જેને ભ્રાંતિ ભાસી છે તેને પછી તેનું મહાત્મ શું લાગે? ત્યાં એ ભ્રાંતિ દેખાણી છે એની કિંમત શું? કાંઈ નહીં. એવી મહાત્મ દ્રષ્ટિ પરમાર્થ જ્ઞાની પુરુષના નિશ્ચયવાળા જીવને હોય છે. એવી જે આ પરમાર્થનું મહાત્મ દ્રષ્ટિ પરમાર્થ જ્ઞાની પુરુષના નિશ્ચયવાળા જીવ, જ્ઞાની પુરુષના નિશ્ચયવાળા જીવને આ રીતે સ્પષ્ટ જ્ઞાની ઓળખાણ સાથે કેટલો સંબંધ છે પરિણામોનો. કેમ કે એવી યોગ્યતાથી જ ઓળખાણ થાય છે. એવું યોગ્યતા વગર તો ઓળખાણ થતી નથી. દ્રઢ મુમુક્ષુતા આવી હોય પ્રાપ્ત ઉપદેશને અવધારણ કરવાની તત્પર વૃત્તિ હોય અને અંતરાત્મ વૃત્તિ વાળો જીવ થયો હોય એવી મહાત્મ દ્રષ્ટિ પરમાર્થ જ્ઞાની પુરુષના નિશ્ચય વાળા જીવને હોય છે તેનું કારણ પણ એ જ છે. કોઈ જ્ઞાનના આવરણને કારણે જીવને વ્યવચ્છેદ જ્ઞાન થાય નહીં, તથાપિ સામાન્ય એવું જ્ઞાન જ્ઞાની પુરુષની શ્રદ્ધા રૂપે થાય છે. વડના બીજની પેઠે પરમાર્થ વડનું બીજ એ છે. હું ગંભીર વાતો કરી છે. શું કહે છે? કોઈ જ્ઞાનના આવરણને લીધે જીવને વ્યવચ્છેદ જ્ઞાન થાય નહીં, અજ્ઞાનને મિથ્યાત્વને છેદે એવું જ્ઞાન જ્ઞાનના આવરણને લઈને થતું નથી. સ્વસંવેદનને આવરણ છે, પંચાધ્યાયમાં એને સ્વાનુભૂતિ આવરણ કીધું છે. એવી કોઈ કર્મ પ્રકૃતિ નથી, પણ ભાવને જોઈને કીધું. સ્વાનુભૂતિને આવરણ કરે તેથી સ્વાનુભૂતિ પ્રગટ ન થાય એવું આવરણ જીવે ઉત્પન્ન કર્યું છે. એટલે કે અનાત્મ ભાવ અને અનાત્મ પદાર્થને સ્વસ્વરૂપે વેદન કર્યો છે, પોતા રૂપે વેદ્યું છે, તીવ્રપણે વેદ્યું છે, એટલે સ્વસંવેદનને આવરણ આવ્યું છે. એ કારણે, કોઈ કારણે એટલે એવા કારણે જીવને વ્યવચ્છેદ જ્ઞાન થાય નહીં, એટલે સ્વાનુભૂતિના આવરણને છેદે એવું જ્ઞાન એને થાય નહીં. તો પણ ભલે, એટલે સ્વસંવેદન સુધી ભલે ન પહોંચે, તો પણ સામાન્ય એવું જ્ઞાન જ્ઞાની પુરુષની શ્રદ્ધા રૂપે થાય છે તો એ મોટી વાત છે. જ્ઞાની પુરુષની શ્રદ્ધા થાય તો વડના બીજ પેઠે પરમાર્થ વડનો બીજ છે. પરમાર્થ વડ છે એ તો કેવળ જ્ઞાન છે, એનું બીજ અહીંયા સત્પુરુષની શ્રદ્ધામાં રહેલું છે. વડનું બીજ છે એમાં વડલો આખો રહેલો છે. વડનું બીજ કેવડું હોય ખબર છે? કેવડું હોય? તેતો નહીં, તેતો તો બોર જેવડો હોય. એ ટેટામાં 50-100 બીજ હોય. એક બોર જેવડો વડનો ટેટો એને કહેવાય. એની અંદર રાયના દાણા જેવા 100-150 બી હોય. એ એક બીમાં આખો વડ છે. એક બી ઉગે તો એમાંથી વડલો કેવડો થાય ખબર છે? માઇલોનો માઇલો સુધી ઘેરાવો થાય છે એનો, એવડો વડલો થાય એનો એક બીમાંથી. એમ સત્પુરુષ પ્રત્યે જ્ઞાની પુરુષની શ્રદ્ધા એ વડના બીજની પીઠે પરમાર્થ વડનું બીજ છે. આવી મોટી વાત કહી છે. એ શ્રદ્ધાને સાર્થક કરવી, નિરર્થક કરવી, એવી એક બોર્ડર લાઈન ઉપર મુમુક્ષુ જીવ આવે છે. કેટલાક નિરર્થક કરી જાય છે, કોઈ સાર્થક કરી જાય છે. જે સંસારીઓ છે જેને સત્પુરુષને સત્પુરુષની શ્રદ્ધાની કંઈ ગતાગમ નથી, અરે શાસ્ત્રો વાંચ્યા પછી પણ જેને એ વાતની ગતાગમ નથી, એ તો ગયા સંસારમાં. એ તો અપરમાર્થ માર્ગને જ પરમાર્થ માર્ગ માનીને ગૃહિત મિથ્યાત્મને સેવે છે. પણ જેવો સમજે છે અને કોઈ એવો યોગ પણ છે એમાં પણ કેટલાક જીવો નિષ્ફળ જાય છે ને કોઈ સફળ થાય છે, તો એ બોર્ડર ઉપર છે. આમ જાય તો સંસાર છે ને આમ જાય તો પરમાર્થ માર્ગ છે, આમ જાય તો અપરમાર્થ માર્ગ છે. વાડ ઉપર બેઠો છે, કઈ બાજુ પડે એવી વાત છે. એવું અનંતવાર બન્યું છે, એ એમ જગાડે છે, ચેતવે છે કે હવે જો અનંતવાર બન્યું એવું હવે ફરી પાછું બને ધ્યાન રાખજો, હવે ભૂલ નહીં ખાતો તો એમ કે છે. ફરી જાય શ્રદ્ધા પછી ઓકસંજ્ઞા એ હોય એના બે પરિણામ આવે, કાં ઓકસંજ્ઞા મટી જાય ને કાં ઓકસંજ્ઞાથી છૂટી જાય. પણ ઓકસંજ્ઞા એ ન હોય તો કેમ ઉપાય જ નથી, એને તો કોઈ ચાન્સ જ નથી. તીવ્ર પરિણામે, તીવ્ર રસવાળા પરિણામે લેવાનો, તીવ્ર પરિણામે તીવ્ર રસવાળા પરિણામે ભાવ ભાવ રહિતપણે ભાવ ભ્રમણનો ડર ન હોય. જ્ઞાની પુરુષ કે સમ્યક દ્રષ્ટિ જીવને ક્રોધમાન માયા કે લોભ હોય નહીં, તીવ્ર રસ ન હોય અને ભાવ ભાવ ભ્રમણનો ડર ન હોય એવું બને. મુનિઓ ભાવ ભ્રમણના ડરમાં હોય છે, જ્ઞાનીઓ હોય મોમુક્ષુ હોય, તો એ કોમન ફેક્ટર છે. એમ સૌથી દુઃખ સો ડરે, હું મુની દશાની વાત છે, કારણ કે તેના દુઃખથી ડરે છે. પરિભ્રમણથી ડરવાની વાત પાયામાં છે અને એના ઉપર બધું ચણતર છે. ફાઉન્ડેશનનો સ્ટોન એ છે, પાયાનો પથ્થર, મજબૂતમાં મજબૂતી એવો વધુ. તો એ સંસાર વૃદ્ધિ થાય એવા પરિણામથી જીવ પાછો વળી જાય. જો જીવ પરિભ્રમણની વેદનામાં યથાર્થ પ્રકારે આવ્યો હોય તો એ પરિભ્રમણ કરનારા ભાવોથી પાછો વળી જાય, એની વેદના એને સાંભળે, કેમ કે આત્મા રોયો છે, રાગથી નથી રોયો, આત્મા રોયો છે. જે સંસારને અર્થે અનુબંધ કરે, જે સંસારને અર્થે અનુબંધ કરે છે તે કરતા પરમાર્થને નામે ભ્રાંતિગત પરિણામે અસદગુરુ દેવધર્મને ભજે છે તે જીવને ઘણું કરી અનંતાનો મંદી ક્રોધ માન માયા લોભ થાય છે. શું કહે છે? સંસારના કાર્યોથી જે કર્મ બંધન થાય એ કરતા પણ પરમાર્થને નામે એટલે આત્મકલ્યાણના બહાને ભ્રાંતિગત પરિણામે ભૂલ ખાઈને અસદગુરુને ગુરુ માને, અસદદેવને દેવ માને, અસદધર્મને ધર્મ માને, અસદશાસ્ત્રને શાસ્ત્ર માને, તે જીવને અનંતાનુબંધી ક્રોધ માન માયેલો હોય છે. તે તો ગ્રહિતમાં છે, કારણ કે બીજી સંસારની ક્રિયાઓ ઘણું કરીને અનંત અનુબંધ કરવાવાળી નથી. સંસારના કાર્યો જરૂર પાપના પોટલા છે, પણ એ અનંત સંસારને વધારે એવા નથી. એના કરતાં આનંદ સંસારને કોણ વધારે કે પરમાર્થ જ્ઞાની એવા પુરુષ પ્રત્યે, દેવ પ્રત્યે, ધર્મ પ્રત્યે નિરાદર છે એવા જીવને અનંત સંસાર વધે છે. કોને અનંત સંસાર વધે છે? પરમાર્થ જ્ઞાની એવા કોઈ જ્ઞાની પુરુષ પ્રત્યે, સદ્દેવ પ્રત્યે કે સદ્ધર્મ પ્રત્યે જેને નિરાદર છે, દ્વેષ છે એમનો લીધો, આદર નથી, એ જીવને અનંત સંસાર છે. એમ કહેવામાં ઘણું કરીને યથાર્થ છે. એ જીવને અનંત સંસાર છે એમ કહેવું તે યથાર્થ છે. તે સદગુરુ દેવધર્મ પ્રત્યે અસદગુરુવાદિકના આગ્રહથી, માઠાબોધથી, અસાતના એ ઉપેક્ષા એ પ્રવર્તે એવો સંભવ છે. શું થાય છે? કે સાચા દેવગુરુ ધર્મ પ્રત્યે ઉપેક્ષા થવાનું કારણ શું? અનાદર થવાનું કારણ શું? એની અસાધના થવાનું કારણ શું? કે અસદગુરુનો આગ્રહ, અસદશાસ્ત્રનો આગ્રહ, અસદદેવનો આગ્રહ. પોતે તો કરે બીજાને કે તું આમ આ છે, તું આ આની કોર આવ, તું અહીંયા હાલ, તું આમ આવ, તો અમે જઈશું ત્યાં તું આવ, તું એની ચોપડીમાં, તું એના પૂછતો. એ અશુદ્ધગુરુવાદિક ગુરુ ગુરુમાં ગુરુ શાસ્ત્ર પુસ્તક આદિકમાં બધું આવી ગયું. આગ્રહથી, માઠા બોધથી, એટલે ઊંધો ઉપદેશ પીડ્યો છે એમ. એ સદગુરુ અને દેવધર્મ પ્રત્યે અસાધનાએ વર્તે છે, ઉપેક્ષાએ પ્રવર્તે છે, એવું સહજ બને છે, એવું સંભવ છે, એવું છે જે બને છે. તેમજ તે માઠા સંઘથી, જો એને માઠો સંઘ પીતો છે, સંઘ ન કરાય એનો, સંઘ કરો તો હું એવા ઝપટમાં આવી જાઉં કોઈક વાર, ગોથું ખાઈ જશે. તેમજ તે માઠા સંઘથી તેની સંસારવાસના પરિચ્છેદ નહીં થતી હોવા છતાં, કે પરિચ્છેદ માની સંસારવાસના એમને એમ છે, સંસાર વાસના તો એની વેદના આવે ત્યારે જાય પરિભ્રમણ. આ સંસાર કોઈ ભોગે ઉપાસવા જેવો નથી, કોઈ કિંમતે આમાં રખડાય નહીં, આ દુઃખમાં પડાય નહીં. એ સંસાર વાસના પરિચ્છેદ નહીં પામી હોવા છતાંય એમ માને છે કે મારું તો સંસાર વાસના વહી ગઈ છે, પરિચ્છેદ માને પરમાર્થ પ્રત્યે ઉપેક્ષિત રહે છે, આત્મકલ્યાણના માર્ગ પ્રત્યે, એ વિષય પ્રત્યે એની ઉપેક્ષા થઈ જાય છે. વિરોધ નથી કરતો પણ ઉપેક્ષા કરે છે. અનંતાનુબંધી સંસારનો પ્રકાર છે, અનંતાનુબંધી કષાયનો પ્રકાર છે, અનંત સંસારમાં જવાની લાઈન છે. એવી બધી પરિચ્છેદમાંની પરમાર્થ પ્રત્યે ઉપેક્ષિત રહે છે, એ જ અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભનો આકાર છે. ભલે પછી મન કશાય દેખાતો હોય, પણ એને અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ છે એ આકાર પામી ગયા. આ રીતે કેમ કે બીજે રસ્તે ચડી ગયો અને સાચો રસ્તો ચૂકી ગયો. સુભાગભાઈ ઉપર પત્ર લખ્યો છે, કેટલા બધા ખુલાસા કર્યા છે. વાત તો એમણે શ્રી કૃષ્ણની નિરસ્તાથી વાત શરૂ કરી છે. શ્રી કૃષ્ણ જેવા મહાત્માઓ ઉદાસીન હતા, ત્યાંથી એ વાતનો ઉપાડી છે એમણે. અને મુમુક્ષુ એ ઉદાસીનતા યથાર્થ પ્રકારે કેળવવા જેવી છે, અને નહીતર અનંતાનુબંધી ક્રોધમાન માયા અથવા ગ્રહિત મિથ્યાતના રસ્તે ચડી જવું અને અનંત સંસારમાં પરિભ્રમણ કરવું, આ બધી પરિસ્થિતિ ઊભી થાય. પ્રયોગ પણ નિરસપણું કેળવવા માટે છે. બહુ રસ લીધો છે ખાવામાં, પીવામાં, પહેરવામાં, ઓઢવામાં અને સંસારના સંબંધોમાં અને કુટુંબ પરિવારમાં બહુ રસ લીધો છે, જીવે બહુ રસ લીધો છે. એ બધેથી આત્મકલ્યાણની ભાવનામાં આવીને પરમાર્થ માર્ગના વાંચક થઈને નિરસપણું આપવું જોઈએ, તો પરમાર્થ માર્ગની પ્રાપ્તિ થવાની સંભવિતતા ઊભી થાય, અવકાશ થાય, નહીતર ન થાય. એ 459 પૂરોથી પછી 461મો પત્ર છે. વચ્ચે આપણે 460 તો વાંચી લીધો છે અમારા, એ તો સૌભાગભાઈ ઉપરનો છે આપણને, પણ સાતા વિદ્યના હિસાબે લીધો હતો. 461 એ છે કુંવરજીભાઈ ને ઉગરીબેન ઉપર છે. પછી વચ્ચે આ શ્રાવણ મહિનો આવી ગયો એટલે વચ્ચે આવે છે કઈ સૌભાગભાઈ નો. હા છે, અષાઢ માંથી શ્રાવણ આવ્યા આપણે. જોઈ લઈએ પછીનો પત્ર છે શ્રાવણ સુદ પૂનમ, એટલે એ પહેલા આની પછી લેવાનો રહેશે. પૂરો થાય એટલે યાદ કરજો. જોઈ લેશ બે કે કઈ કઈ મિતિના છે, એક શ્રાવણ સુદ દશમ ને બીજી ઠીક, એક દિવસ પછી તરત જ બીજે દિવસે લઈ. પરમ સ્નેહી શ્રી સૌભાગ્ય, આપને પ્રતાપે અત્રે કુશળતા છે. બહુમાન કરે છે, એટલું નિમિત્તનું બહુમાન કરે છે. નિમિત્તનું બહુમાનમાં આત્માનું બહુમાન છે, થોડું આત્માનું બહુમાન છે. એ વાત એ વાત ગુરુદેવે લખી છે 831 પરમાગમ સારમાં. નિમિત્તનો બહુમાન એ આત્માનો બહુમાન છે, નિમિત્તનો વિવેક તે આત્માનો વિવેક છે એમ લીધું છે. આપને પ્રતાપે અત્રે કુશળતા છે, આ તરફ દંગો ઉત્પન્ન થયા વિશેની વાત સાચી છે. આ તરફ એટલે મુંબઈમાં દંગો એટલે હુલ્લડ, તોફાન, એને દંગો કહે છે. હુલ્લડ થવું, તોફાન થવું, એને દંગો કહે છે સાદી ભાષામાં. ઉત્પન્ન થવા વિશેની વાત સાચી છે એટલે અમને સાંભળી હશે સાયલામાં, એટલે લીધું કે ભાઈ ત્યાં તોફાન છે, તમે તો કેમ છો ત્યાં, તોફાન થયું છે પછી. એટલે પાયદો નહીં છે એનો, આ બાજુનો વિસ્તાર બધો ભીંડી બજાર સાઈડનો વિસ્તાર બધો મોમેડિયન એરિયા છે, ત્યાંથી જ બધો શરૂઆત ત્યાંથી થાય ભીંડી બજારથી. એની ચિંતા થાય તો સ્વાભાવિક છે, એ એટલે બોર્ડર એરિયા છે પાયધુનીનો. થોડું કૃપાળુદેવ બેસતા હતા ભગવાન ભવનમાં, એ જરાક હિન્દુ એરિયામાં આવે છે, થોડોક છીટું પડે. હા એ ખબર નથી, હું ક્યાં રહેતા હતા એ ખબર નથી, એ ખબર નથી. કોઈ વાર મનુભાઈ મળશે તો પૂછશો રહેતા હતા ક્યાં મુંબઈમાં. ઈશ્વરિયાને અમારા પ્રણામ કહેશો. ઈશ્વર ઈચ્છા હશે તો શ્રાવણવદ એકમની લગભગ અત્રેથી થોડા દિવસ માટે બહાર નીકળવાનો વિચાર આવે છે, પણ આ બે વર્ષ પછી નિવૃત્તિ લેવાનો વિચાર આવે છે. ભાવ એવા આવે છે, કૃપા એટલે શું હોય છે? કૃપાનો અર્થ બીજો થાય છે, રૂઢિ અર્થ બીજો છે, મૂળમાં અર્થ બીજો છે. ગુણ જોઈને ચિત્ત પ્રસન્નતા થવી એનું નામ કૃપા છે. સામાન્ય રીતે ગુરુની શિષ્ય ઉપર કૃપા એવું બોલાય છે, પણ એમાં શું હોય છે કે જે કોઈ શિષ્ય ગુણવાન હોય છે એનો ગુણ જોઈને ગુરુનું ચિત્ત પ્રસન્ન થાય છે એનું નામ કૃપા કહેવાય છે. હવે આની કોર્સે લઈ ગયો કે કૃપાળુદેવના ગુણ જોઈને સુભાષભાઈનું ચિત્ત પ્રસન્ન થતું હતું કે નહોતું થતું? બસ તો એને કૃપા થઈ ગઈ. નિશ્ચિત પ્રસન્નતાને બહુ ગાય છે, કેમ કે એમાં ઓલા વડના બીજની પેઠે પરમાર્થ વડનું બીજ એમાંય છે કે મોક્ષ મૂલમ ગુરુ કૃપા. પૂજા મૂલમ ગુરુપાદમ, ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ, મંત્ર મૂલમ ગુરુવાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. એ ધ્યાનમાં આત્માનું ધ્યાન લીધું, ગુરુના ચરણનું ધ્યાન લીધું. અમે શ્રી ગુરુના ચરણનું ધ્યાન ધરીએ છીએ એમ કે મુનિઓ એમ કેમ અમારા ગુરુના ચરણનું ધ્યાન ધરીએ. ધ્યાનનું મૂળ યાથી ઊભું થાય છે, આત્મસ્થિરતા ઉત્પન્ન ક્યાંથી થઈ? ગુરુ ચરણમાં નિમા ત્યાંથી થઈ એમ કે, માટે ત્યાં અમારું અમારા ધ્યાનનું મૂળિયું ત્યાં છે એમ કે. એમને જે અમુક વાક્યો આપ્યા એ તો મંત્ર જેવા આપ્યા, મંત્ર એ તો ગુપ્ત ભેદ, ગુપ્ત રહસ્ય, ગુપ્ત ચમત્કાર. તો પછી એવા ગુરુની કૃપા થાય. મોક્ષનું મૂળ છે એમ કહેવામાં આવે છે. અત્રેથી થોડા દિવસ માટે બહાર નીકળવાનો વિચાર આવે છે. કયે ગામ અથવા કઈ તરફ જવું, કયે ગામ જવું અથવા કઈ તરફ જવું તે હજુ કાંઈ સૂઝ્યું નથી. એટલે દસેક દિવસ પછી નિવૃત્તિ માટે નીકળવું એવો વિચાર આવેલો છે, પણ ક્યાં જવું એ વિચાર હજી આવ્યો નથી. કાઠિયાવાડમાં આવવાનું સૂજે એમ ભાસતું નથી. મોટા ભાગે ચરોતરમાં જ્યાં જતા હતા કાઠિયાવાડમાં, નહીં એટલે વવાણિયા મોરબી કાઠિયાવાડને છોડીને પછી આ ચરોતર શરૂ થાય છે. ખેડા, આણંદ, ખંભાત, વડોદરા જિલ્લો, નડિયાદ, એ બધું આપને એકવાર તે માટે અવકાશનું પૂછાયું હતું. તમને એ વખતે નિવૃત્તિ ક્યાં કે કેમ એ પૂછાયું હતું. શ્રાવણમાં તમે નિવૃત્ત છો કે કેમ, તેનો યથાયોગ્ય ઉત્તર આવ્યો નથી. એનો જવાબ તમારા તરફથી મળ્યો નથી. ગોસળિયા બહાર નીકળવાની અને આપને નિરૂપાધિ જેવો અવકાશ હોય, કામ આવી પડે ઉપર એવું ન હોય તો દિવસ ક્ષેત્રે નિવૃત્તિવાસનો વિચાર થાય છે તે ઈશ્વરી બનવાનું હોય તો કરીએ, આગ્રહ નથી, વિચાર છે, વિચાર થાય છે પછી બનવાનું હોય એમ બને. કોઈ જીવ સામાન્ય મુમુક્ષુ થાય છે તેના આ સંસારના પ્રસંગમાં પ્રવર્તવા પ્રત્યે એનું વીર્ય મન પડી જાય છે. સામાન્ય મુમુક્ષુ હોય ને તો એને સંસારના કાર્યોનો જોર ઓછો થઈ જાય, એનો ઉલ્લાસ ઘટી જાય, એનો જોર ઘટી જાય, એને હોશ તૂટી જાય. સામાન્ય મુમુક્ષુ થાય ને તો એને સંસારના પ્રસંગમાં પ્રવર્તવું પડે, એની હોશ એને ઓછી થઈ જાય. કેમ કે એ નુકસાનથી ખબર પડી ગઈ કે આમાં રસ આવે, આમાં હોશ આવે, આમાં ઉલ્લાસ આવે, મને મોટું નુકસાન થાય, એને મંદ પડી જાય. તો અમને તે પ્રતિ ઘણી મંદતા વર્તે એમાં આશ્ચર્ય લાગતો નથી. સામાન્ય મુમુક્ષુને જોર ઘટી જાય તો અમે તો જ્ઞાન દશામાં છીએ, અમને શું હોય એને, એમાં કાંઈ સાર તો લાગતો નથી, અસાર નકામું લાગે છે, એમાં શું રસ આવે? નકામી વાતમાં રસ શું આવે? તથાપિ કોઈ પૂર્વે પ્રારબ્ધ ઉપાર્જન થવાનો એવો જ પ્રકાર હશે કે જેથી તે પ્રસંગમાં પરવર્તવાનો પ્રયાસ કરે. પૂર્વે એવું જ કોઈ પ્રારબ્ધ બાંધ્યું છે તે સંસારની પ્રવૃત્તિનો પ્રયાસ કરે, પણ તે કેવું રહ્યા કરે છે કે જે ખાસ સંસાર સુખની ઈચ્છાવાળા હોય તેને પણ તેવું કરવું ન પોસાય એવું રહ્યા કરે છે. એટલી બધી પ્રવૃત્તિ છેલ્લા એ 1.5-2 વર્ષમાં વધી છે કે સંસાર સુખની ઈચ્છાવાળાને આટલી બધી પ્રવૃત્તિ હોય ને એને આવી પ્રવૃત્તિ હોય, અમારે ન હોય આવી પ્રવૃત્તિ તો એવી એવી પ્રવૃત્તિ થઈ ગઈ એમ કે. સંસાર સુખની ઈચ્છાવાળા તો ખૂબ ધમાધમ કરે, ખૂબ પ્રવૃત્તિ મારીએ, અમને રસ નથી, છતાં આવી પરિસ્થિતિ થઈ, આટલી બધી પ્રવૃત્તિ રહી. જોકે એ વાતનો ખેદ યોગ્ય નથી અને ઉદાસીનતા જ ભજીએ છીએ. એ પણ પ્રારબ્ધ અમે જ બાંધેલું, અમારા પૂર્વ પ્રારબ્ધથી પરિસ્થિતિ ઊભી થઈ પણ ઉદાસીનતા જ ભજીએ છીએ, અમને તો એમાં કાંઈ રસ આવતો નથી. તો સાપી તે કારણે એક બીજો ખેદ ઉત્પન્ન થાય છે, તે એ કે સત્સંગ અને નિવૃત્તિનું અપ્રધાનપણું રહ્યા કરે છે. સત્સંગનો અર્થ કયો? પણ આ બે વર્ષ સુધી નિવૃત્તિમાંનો નિકાલ, એનો ખેદ જરૂર જોઈએ છે. હા, ઉદય પ્રત્યયથી એવું કંઈ ભાગવાનું કે દ્વેષ કરવાનું કારણ નથી, પણ સત્સંગનો અભાવ થયો કે નહીં, એક પડખું એ તો ઊભું થયું કે નહીં, એ ખેદનું કારણ થયું અમને. અને પરમ રુચિ છે જેને વિશે એવું આત્મજ્ઞાન, કેવું આત્મજ્ઞાન? પરમ રુચિ છે જેને વિશે એવું આત્મજ્ઞાન અને આત્મવાર્તા, તે કોઈ પણ પ્રકારની ઈચ્છા વિના ક્વચિત ત્યાગ જેવા રાખવા પડે છે. ઈચ્છા નથી બિલકુલ, છતાં જાણે કે એ હોય જ નહીં એવી રીતે બધું ચાલે છે. પરમ પ્રવૃત્તિ બારમાં જાણે આત્મજ્ઞાન એને આવી પ્રવૃત્તિ હોય જ નહીં, એવી પ્રવૃત્તિ ચાલતી છે. ત્યાગ જેવા, ત્યાગ ને ત્યાગ હોય ને દેખાવ થાય એવા, એને ત્યાગ જેવા કે છે, રાખવા પડે છે. આત્મજ્ઞાન વેદક હોવાથી મૂંઝવતું નથી, એની પરિણતિ વેદાય છે. આત્મજ્ઞાન તો વેદક છે એટલે વેદાય છે, એની પરિણતિ ચાલે છે, એટલે એમાં તો મૂંઝવણ થવાનો કોઈ અવકાશ નથી. પણ આત્મવાર્તાનો વિયોગ તે મૂંઝવે છે, સત્સંગ નથી એટલે આત્મવાર્તા થતી નથી, ને આત્મવાર્તાનો વિયોગ રહે છે એ અમને પોસાતું નથી, એનો રસ્તો નીકળતો નથી, એ મૂંઝવણ છે. તમે પણ ચિત્તમાં એ જ કારણે મૂંઝાવ છો, તમારી ખબર છે અમને, તમને આ સત્સંગ મળતો નથી એટલે મૂંઝાવ છો. ઘણી જેને ઈચ્છા છે એવા કોઈ મુમુક્ષુઓ, તે પણ તે કારણે વિરહને વેદે છે. અને સત્સંગની ઘણી ઈચ્છા છે એવા મુમુક્ષુ ભાઈઓ પણ અમારા પ્રવૃત્તિના કારણથી વિરહને વેદે છે. તમે બંને ઈશ્વર ઈચ્છા શું ધારો છો? તમે ને ગોસળિયા શું ધારો છો? તમારામાંથી કાંઈ નિવૃત્તિ વિવૃત્તિ નીકળશે કે નહીં? નીકળે, આમનામ જ ટાઈમ જવાનો છે, શું ધારો છો તમે? તે વિચારશો. અને જો કોઈ પ્રકારે શ્રાવણ વદનો યોગ થાય તો તે પણ કરશો, એટલે નિવૃત્તિની જે મેં તમે વાત લખી છે એનો મેળ પડે તો પ્રયત્ન કરજો. સંસારની જાળ જોઈને ચિંતા ભજશો નહીં, એક બે વાક્ય બહુ સારા લખ્યા છે. આ સંસારની જંજાળ છે પણ એની બહુ ચિંતા નહીં કરતા, ચિંતામાં સમતા રહે તો તે આત્મચિંતન જેવી છે. એવા સંસારના અનુકૂળ પ્રતિકૂળ સંયોગોની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે સમતા રહીએ, શાંતિ રહીએ, તો તે એક પ્રકારનું આત્મચિંતન સમજજો. કેમ કે આત્મચિંતન હોય એને જેવી ક્ષમતા રહીએ. ચિંતામાં ક્ષમતા રહે તો તે આત્મચિંતન જેવી છે. એટલે ચિંતા થાય એવા પ્રસંગમાં ચિંતા ન થાય, બહુ સારી વાત ગણાય. કંઈ જ્ઞાન વાર્તા લખશો એ જ વિનંતી. પ્રણામ. 461મો પુત્ર સમાપ્ત થાય છે. પોતાની પણ વાત લખી છે, મુમુક્ષુની વાત લખી છે. અને સત્સંગ સંબંધીના પોતાના પરિણામો કેવા છે પણ એ પણ લખ્યું છે. અહીં સુધી રાખે, કાલે સ્વભાગભાઈ ને વાંચું.